તારીખ 25/3/1990 શ્રી તત્વાનુશીલનમાં પર્યાયમાં એકત્વ વિષય ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 2
પર્યાયમાં એકત્વ થવાનો પ્રકાર છે એમાં પશુ ભાવમાં પણ રસ પડવો અને શુભ ભાવમાં દુઃખ હોવા છતાં વિપરીત સુખની કલ્પનાને કારણે સુખ લાગવું દુઃખ ન લાગવું દુઃખ છે આકુળતા છે અને ઉપાધિ ભાવ છે બે પડખાથી દુઃખને જોવામાં આવે છે એક આકુળતાથી અને એક ઉપાધિપણાથી જ્ઞાન સ્વભાવ અથવા જ્ઞાન માત્રપણું તે નિરુપાધિક સ્વરૂપે છે 17મા પાના પેરેગ્રાફ છે ત્યાંથી લઈએ ખરેખર તો નિરુપાધિક સ્વભાવ દ્રષ્ટિમાં વિકલ્પ માત્ર બોજારૂપ છે જો જ્ઞાનને ઉપાધિ વિનાનું સ્વભાવ દ્રષ્ટિએ જોવામાં આવે અને એની સાથે વર્તમાન ચાલતા વિકલ્પને મીંઢવવામાં આવે તો એમાં વિકલ્પ માત્ર વિકલ્પનો એક કણ હોય તો પણ તે ઉપાધિ ભાવે વર્તતો ભાવ છે અને એ બોજારૂપ છે જો જ્ઞાન એને પોતામાં ભેળવે ભળી શકતું નથી વસ્તુતા એ ભળી શકતું નથી પણ ભાવ એવો કરે કે મને રાગ છે મને વિકલ્પ છે તો એ બોજો નિરુપાધિક સ્વરૂપ જે જ્ઞાન છે એના ઉપર એ બોજો આવે છે જ્ઞાન છે એ હળવું છે રૂના પોલ જેવું વિકલ્પ છે એ લોઢાના કાટલા જેવો છે રૂપ રૂના પોલ ઉપર લોઢાનું કાટલું મૂકો અને કેમ બોજો આવે એમ જ્ઞાન ઉપર બોજો આવે છે એટલે ખરેખર તો નિરુપાધિક સ્વભાવ દ્રષ્ટિમાં એટલે કે જ્ઞાનમાં વિકલ્પ માત્ર બોજારૂપ છે અને રાગના અકર્તા સ્વભાવને રાગના કર્તૃત્વમાં અનંતો બોજો અને અનંતો દુઃખ છે બે ભાગ લીધા છે બે પ્રકાર લીધા છે કે મિથ્યાત્વ અવસ્થામાં અને સમ્યક્ત્વ અવસ્થામાં બે વિભાગથી વિચારીએ તો સમ્યક દ્રષ્ટિને પણ રાગનો બોજો છે રાગને એ ઉપાધિક ભાવે વેદે છે ભિન્ન રહીને જાણે છે તો પણ એમાં ઉપાધિકપણાનું દુઃખપણાનું વેદન સ્પષ્ટ છે મિથ્યાત્વ અવસ્થામાં તો રાગમાં એકત્વ થઈને એનો કર્તા થાય છે ત્યારે એ કર્તૃત્વમાં તો અનંતો બોજો અને અનંત દુઃખ છે અનંત એટલા માટે લીધો કે એને હદ નથી જેમ અગ્નિના કણિયાને બાળવાની હદ નથી એમ કોઈને રાગ તીવ્ર હોય મંદ હોય પણ એનું એકત્વ છે એમાં આનંદ સંસાર ઊભો છે રાગના એકત્વમાં રાગના કર્તાપણામાં આખો સંસાર એમાં ઊભો છે કેટલો સંસાર ઊભો છે કે અનંતકાળનો સંસાર એમાં ઊભો છે કેમ કે પોતે ખરેખર રાગના અકર્તા સ્વભાવે છે રાગના અકર્તા સ્વભાવને એવા પોતાને રાગનો અકર્તા સ્વભાવે છે એવો પોતાને રાગનું કર્તૃત્વ કરવા જાય છે જે એના સ્વભાવ વિરુદ્ધ છે સ્વરૂપે કરીને પોતે રાગના અકર્તાપણે છે માત્ર જ્ઞાતાપણે છે છતાં રાગના કર્તૃત્વ ભાવે પરિણમતા એને અનંતો દુઃખ છે અનંતો દુઃખ છે એને ઉપમા લીધી છે કે જેમ નેત્રો પાસે ઉકરડો ઉપાડવા ઉપડાવવા જેવું છે, આંખ જેમ એક કાંકરો પણ ઉપાડીને એક બાજુ ન મૂકી શકે, એનું કામ તો જોવાનું છે પણ એનું ઢાંકણ પાપણ છે, પોપચું જેને કહે છે, એ પણ એક કાંકરો ઉપાડી શકે એવું નથી, તો પછી આખો ઉકડો એને ઉપડાવવો હોય એની પાસે, તો એ કેટલી વાત અશક્યને શક્ય કરવા જેવી અઘરી ને કઠણ છે. એમ પોતાના અકર્તા અને માત્ર જ્ઞાતા એવા સ્વભાવને ભૂલનારો જીવ, એટલે કોક નહીં પોતે, એ આખી દુનિયાના કામ એને કરવા છે, પોતાને આખા જગતના કામ એને કરવા છે, એ આખા જગતનો ઉકડો ઉપડાવવા જેવું છે. એ રીતે જ્ઞાતા સ્વભાવને અથવા નિરુપાધિક સ્વભાવને કશાય સાથે મીંઢવતા એમાં દુઃખ અને ઉપાધિ કેટલી છે એનું અનુભવથી જ્ઞાન થવું જોઈએ, અનુભવને સ્પર્શીને એનું જ્ઞાન થવું જોઈએ. જે આકુળતા અને જે ઉપાધિપણાનો અનુભવ થાય છે એને અનુસરીને પોતાને એની સમજણ થવી જોઈએ. એ પ્રકારે તો એ પર્યાયની અંદર કેટલી મોટી ભૂલ છે, ભલે કશાય મંદ હોય પણ એકત્વ થતી પર્યાયમાં કેટલી મોટી ભૂલ છે એનો ખ્યાલ આવે, એની સમજણ આવે. એ પ્રકારે પર્યાયમાં એકત્વ થાય છે. ત્યારે તો એ અંદર ભળીને જ વર્તે છે, તન્મય થઈને જ વર્તે છે, એટલે એમાંથી જુદો પડવાની કોઈ શક્યતા નથી. હવે કોઈ પણ પર્યાયની મુખ્યતા નહીં થવી જોઈએ. જે પર્યાયમાંથી એકત્વ છોડવું છે એ તો ઘણી મુખ્યતા આપી દીધી છે, સર્વોત્કૃષ્ટ મુખ્યતા આપી દીધી છે, ત્યારે એકત્વ થાય છે. તો જેને એકત્વ તોડવું છે એને જ્યાં જ્યાં પોતાને બુદ્ધિપૂર્વક ખ્યાલ આવે એવા પ્રકારે તો એને ક્યાંય મુખ્યતા કરવી જોઈએ નહીં. એટલે એની મુખ્યતાનું જોર છે એ પહેલાં જોર તૂટવું જોઈએ, પછી એકતા એકત્વ પણ તૂટશે પર્યાય સાથેનું. એટલે પર્યાયની મુખ્યતા એ પર્યાયના એકત્વને વધારે દ્રઢ કરનારી છે. પર્યાયની મુખ્યતા ન રાખવામાં આવે અને એ પ્રકારે પ્રયત્ન કરવામાં આવે તો એ એકત્વ તૂટવાનો સંભવ છે, એકત્વ મટાડવાનો ત્યાં સંભવ છે. પોતાની વ્યાપ્તિ તપાસે, અભ્યાસ કરવા માટે પોતાની વ્યાપ્તિને જોવે કે હું વ્યાપું તો કરી શકું ને, ન વ્યાપું તો કેવી રીતે કરી શકું. આ પાનું ફેરવું એમ વિકલ્પ ઉઠે ને વાંચતા વાંચતા, પણ આ પાનું ફેરવું છે પણ એમાં વ્યાપે છે, આમ થયું એમાં પાનામાં વ્યાપ્યો, હાથમાં વ્યાપ્યો, એવા વિકલ્પમાં વ્યાપ્યો, ક્યાં વ્યાપ્યો. ચાર વાત છે એની અંદર, એ જ્ઞાન છે, વિકલ્પ છે પાનું ફેરવવાનો, હાથની યોગ ક્રિયા છે અને પાનું ફેરવવાની જળની ક્રિયા છે, પરની ક્રિયા છે. તો ક્યાં વ્યાપેલો છે? જ્ઞાન સિવાય વ્યાપતો નથી, વિકલ્પમાં વ્યાપ્યો નથી, હાથમાં વ્યાપ્યો નથી, હાથની ક્રિયામાં વ્યાપ્યો નથી, પાનાની ફરવાની ક્રિયામાં જ્ઞાન વ્યાપ્યું નથી. જ્યાં પોતાની હયાતી નથી, ગેરહાજરી છે, જે જગ્યાએથી પોતે એબસન્ટ છે, ત્યાં પોતાનું કાર્ય કેવી રીતે હોય? એમ કરી શકતો નથી. એક હકીકતને જોવી જોઈએ, હકીકતનો અનુભવ કરવો જોઈએ કે ખરેખર એમ થઈ રહ્યું છે. કોઈ કલ્પના નથી કરવી કે હું નથી કરી શકતો, એવી કલ્પના નથી કરવી. એ એક સત્ય છે કે જે સત્યનો અનુભવ કરવો જોઈએ. અનુભવ ન થતો હોય તો અનુભવ થવાનો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો એ પ્રયત્નના કાળમાં એ ક્રિયા, એ કાર્ય મેં કર્યું, એ કરવાનું જોર તૂટશે. એનું જોર તૂટશે તો એનો અભાવ થવાનો પ્રસંગ આવશે. બળવાન હશે ત્યાં સુધી તો અભાવ થવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. નહીં, જ્ઞાનથી જોવે કે એમ થઈ રહ્યું છે કે નહીં, એમ થઈ રહ્યું છે. વિકલ્પથી તો ધારણા કરી જ છે. આટલા વર્ષથી ગુરુદેવે કહ્યું તો વિકલ્પથી ક્યાં ધારણા નથી કરી કે બરાબર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, એ વાત તો સ્પષ્ટ જ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી. એક જળ છે, એક ચેતન છે, પણ એ ઉદયકાળે કાંઈ રહેતું નથી. જે વ્યવહાર સવારથી શાંત કરે છે, વિજ્ઞાન આદિ થાય છે, તો એમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યથી જુદું રહેતું નથી. પોતામાં તો એ પોતે તો એકત્વ કરીને જ પ્રવર્તે છે. ઓલી વાત તો અધર રહી જાય છે, એ ખાલી વાત જ રહે છે, એનું કોઈ અમલીકરણ જોવામાં આવતું નથી. એનું કોઈ ધારણા એક ન્યાય તો ખોટી જ છે. જે ધારણાનો ઉપયોગ ન થાય એ ધારણા ખોટી. એક માણસ પાસે કરોડ રૂપિયા છે અને એટલા જ વજનની બીજા માણસમાં એ પસ્તી છે. પસ્તીવાળાને ઉપયોગ નથી, કેમ કે એના પૈસા આવે એવું નથી રોગ મટાડવા માટે. અને રોગ થયો એ પણ એમાંથી વાપરવાને ના પાડે છે કે નહીં, એમાંથી ઓછા ન કરતા, ભલે મારો રોગ હોય, મારે એમાંથી ઓછા કરીને રોગ નથી મટાડવો. તો એ પસ્તી જ છે, એને એના માટે એ રૂપિયા નથી પણ પસ્તી જ છે. એ ખોટા રૂપિયા ગણવા, ખાચા ગણવા કે ખોટા જ છે એ તો. એમ પોતાનો ભવરોગ ન મટે તો ધારણા શું છે? નકામી ચીજ છે. વધારેમાં વધારે તૂટતો જઈને અભાવ થશે એનો. એ પ્રક્રિયા જ એના અભાવ થવાની છે. રસમાં શક્તિ છે, પરિણામના રસમાં પરિણામની શક્તિ છે. જેમાંથી શક્તિ ગઈ એ હવે ખલાસ થવાની તૈયારી. મેં સત્વ થઈ ગયું. અથવા પોતે સમજે છતાં પુરુષાર્થ નથી કરી શકતો, એનું કારણ કે ઊંધાઈની શક્તિ ઘણી છે, વિપરીતતાની શક્તિ ઘણી છે. એટલે સમજે તો એમ કહે છે કે ધારણા મારી બરાબર છે પણ મારો પુરુષાર્થ નથી આવતો. કેમ કે શક્તિ નથી. શક્તિ કેમ નથી કે રસ તોડ્યો નથી, ઓગે ઓગે છે. ઓગ સંજ્ઞાનું એ રીતે કાંઈ મૂલ્ય નથી. એક રીતે કાંઈ મૂલ્ય નથી. અનંત વાર ઓગ સંજ્ઞા થઈ છે એટલે એનું કાંઈ મૂલ્ય નથી, કોઈ કિંમત નથી. એવું બધું ઘણું વિચારે છે પણ આ તો એને પોતાના ચાલતા પરિણામમાં એ વાતને અમલમાં લેવી જોઈએ. જ્ઞાનનું અમલીકરણ થવું જોઈએ, એનું નામ જ્ઞાન છે. જ્ઞાન એ કોઈ વિકલ્પ નથી, જ્ઞાન એ કોઈ કલ્પના નથી કે અધરને અધર લે, એનો અમલ થાય એનું નામ જ્ઞાન છે. એટલે તો લોકો પૂછે છે કે તમે જ્ઞાન કરો છો પણ તમે અમલ શું કરો છો? અમને એમ લાગે છે કે તમે લોકો જ્ઞાનની વાતો કરો છો, કાંઈ અમલ કરતા નથી. એવું સ્થૂળ બુદ્ધિથી આ વિષયમાં જેનો પ્રવેશ નથી એ પણ આપણને સમજી શકે છે અને આપણા લોકોને જોઈને એવી ટીકા કરે છે. તો એ વાત તથ્યવિહીન નથી. એમાં કંઈક તથ્ય છે એમ સમજવું જોઈએ આપણે. હા, પોતે એનો પ્રયાસ કરતો હોય, અમલ કરવાનો પ્રયત્ન એનો થતો હોય અને બીજા ન સમજે તો કાંઈ વાંધો નહીં, એ સમજનારનો દોષ છે. પણ બહુભાગ્ય સ્થિતિ જોવામાં નથી આવતી, એવી સ્થૂળ સ્થિતિ ઊભી થઈ ગઈ છે કે એ વિષયનો પ્રવેશ નથી એને ખ્યાલ આવે છે કે આ વાત છે, આમાં કાંઈ માલ નથી, એટલી ખબર પડી જાય છે બીજાને. એ આત્મા છે ને, જેને ખબર પડે છે એને આત્મા છે, એટલે એવું જાડું થાય ત્યારે તો ખ્યાલ આવી જાય, અજાણ્યાને પણ ખ્યાલ આવી જાય. એમ બચાવ ન કરી શકાય કે એના કરતા આપણે સારા છીએ, એવો બચાવ કરવો જોઈએ નહીં કે ભાઈ એના કરતા તો સારા છે, નહીં તો ક્રિયાકાંડમાં પડ્યા છે. એના કરતા સારા છે એમ કરીને અટકી જવું છે, પરો ખાવો છે, એનાથી હું લાભ છે નુકસાન થવાનું છે. એમ કે એને તો બુદ્ધિપૂર્વક નકાર આવતો હોય, એવી ટીકા કરનારને બુદ્ધિપૂર્વકનો એવો વિપર્યાસ હોય કે એને નકાર આવતો હોય કે આ લોકો આવી બધી વાતો કરે છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી, આવું તો ક્યાંય દુનિયામાં હાલતી હશે, દુનિયા આવી રીતે કંઈ જગત હાલતું હશે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરે, શું એક ટંક કોઈ ભૂખ્યા રહેતા નથી, શું ઉપવાસે કરતા નથી, આપણે કેટલા ઉપવાસ કરીએ છીએ, વાત કરીએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું નથી ને એક ટંક કોઈને ભૂખ્યા રહેવું નથી, આપણે તો ઉપવાસ કરીએ છીએ હાલતા ને ચાલતા, એક ઉપવાસ, બે ઉપવાસ, ત્રણ ઉપવાસ કરી લઈએ એમ. તો એને તો બુદ્ધિપૂર્વક એ વાત નથી બેસતી, એટલો ફેર ઓગ સંજ્ઞામાં છે. ઓગ સંજ્ઞા વાળાને ઓગ સંજ્ઞા તૂટીને આગળ જવા માટે ઓગ સંજ્ઞાનો સ્ટેજ ઠીક છે. શું જે ઓગ સંજ્ઞામાં નથી આવ્યો અને બુદ્ધિપૂર્વકના વિપર્યાસમાં ઊભો છે એને એ તક નથી કે ઓગ સંજ્ઞા મટાડીને એ સાચી પરિસ્થિતિમાં આવે. પણ ઓગ સંજ્ઞામાં ઓગ સંજ્ઞામાં રહે તો એમાં ને એમાં કાંઈ ફેર નહીં રહે, બેયનો પરિભ્રમણનો પ્રકાર એક સરખો રહી જશે તો કાંઈ ફેર નથી એમ. એવું છે કે સત્પુરુષની ભક્તિ ઓગ સંજ્ઞાએ કોઈ કરે છે અને કોઈ સત્પુરુષનો વિરોધ કરે છે, તો વિરોધ કરે છે એના કરતાં આ સારો છે કે વિરોધ નથી કરતો, ભક્તિ કરે છે. પણ ઓગે ઓગે ભક્તિ કરે છે તો એ ઓગે ઓગે ભક્તિ કરતા જો આયુષ્ય પૂરું કરે તો પેલાનો જેમ સંસાર ઊભો છે માનવ સંસાર ઊભો રહેશે, એટલે સરવાળે બેનું ફળ એક થયું. પણ એ ભક્તિમાં હશે તો ઓગ સંજ્ઞા મટાડી ઓળખાણ કરીને સત્પુરુષને સાચી ભક્તિમાં આવશે, પણ વિરોધમાં હશે એ સીધો ઓળખાણમાં આવી નહીં શકે, એને પહેલાં પોતાનો વિરોધ છોડવો પડશે એમ. પણ પોતે જ્યાંથી ઊભો છે ત્યાંથી લેવાનું છે હંમેશા, પોતાથી નીચેવાળા ઉપર કદી દ્રષ્ટિ ન કરવી, એ આમાં ન્યાય છે. જાણવા નીચેના પડખા ઉપરના પડખા બરાબરીના પડખા બધા જાણો જુદી વાત છે, પણ પોતાને નીચેવાળા ઉપર લક્ષ્ય ન કરવું ક્યારે. જેનું લક્ષ્ય નીચેવાળા ઉપર છે એ નીચે, એના પરિણામ નીચે 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 અધોગતિના થશે. જેને આગળ વધવું છે એને લક્ષ્ય ઉપરવાળા ઉપર કરવું, તો એને એમ લાગશે કે મારામાં કાંઈ નથી, મારે ઘણું બાકી છે, એમ એને લાગ્યા વગર નહીં રહે. એટલે એમાંથી તારવવાની વાત એટલી છે, બે વાત જાણીને, ઉપરવાળાની અને નીચેવાળાની વાત ભલે જાણવા મળે, અને વાત તો તત્વની ચર્ચામાં બધી આવશે, પણ પોતે ક્યાં ઊભો છે અને પોતાને શું કર્તવ્ય છે એ વાત પછી પોતાના ખ્યાલમાં આવવી જોઈએ કે હું, મારે નીચે જોવાનું નથી, ગમે એટલા આગળ જઈને પણ પાછળ જોવાનું નથી કે પાછળવાળો શું કરે છે અને એના કરતાં હું સારો છું કે નહીં, એવું કદી વિચારવાનું નથી. ત્રીજું, પર્યાયની મુખ્યતા. તત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર જીવને, આપણે તો એ જ વિષય અહીંયા લીધો છે, કે મુમુક્ષુ જીવ કેવી રીતે પર્યાયમાં એકત્વ કરવાની ભૂલ કરે છે, ભૂલથી પણ આ ભૂલ કરી લે છે કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર જીવને પ્રાય એવો અભિપ્રાય થઈ જાય છે કે પહેલાં તો વિકલ્પ હોય ને, પહેલાં તો સુભાવ હોય ને, વગેરે વગેરે, પહેલાં તો આમ હોય ને, પહેલાં તો આમ હોય ને, પહેલાં તો પૂજા ભક્તિમાં રહેવું જોઈએ ને, પહેલાં તો સુભાવ રાખવા જોઈએ ને, પહેલાં તો વિકલ્પ આવે જ ને, આ પ્રકારે એક જાતનો અભિપ્રાય રહી જાય છે. પરંતુ ત્યાં પ્રથમ જ ત્રિકાળી સ્વભાવની મહત્તા આવીને અધિકાય રહેવી જોઈએ. તેને બદલે પર્યાય ઉપર ઉપરોક્ત પ્રકારે વજન રહ્યા કરે છે. શું કહે છે? એ જે પહેલાં આમ હોવું જોઈએ, પહેલાં આમ હોવું જોઈએ, એમાં એક ક્રમ ઉપર જોર નથી, સૂક્ષ્મતાથી વિચારવામાં આવે તો એનું એ પ્રકારના વિભાવ પર્યાય ઉપરનું જોર છે. આખું વજન એનું ત્યાં ચાલ્યું જાય છે. હવે રાગથી એકત્વ તોડવું છે એને બદલે એની જ મુખ્યતા કરીને, પહેલે તો આમ જ હોય ને, પહેલાં તો આમ જ હોય ને, પણ પહેલાં તો તું તો અનંતકાળનો છો, હવે ક્યાં સુધી પહેલાં પહેલાં કરવું છે? અનંતકાળથી શુભ ભાવ કર્યો, અનંતકાળથી તું એ કરતો આવ્યો છો, હવે પહેલું ક્યાં સુધી એને રાખવું છે? એને પહેલું કરીને જે મુખ્ય કરે છે એ પણ પર્યાયના એકત્વને વધારે વજન આપે છે. એકત્વની દિશાથી વિરુદ્ધ એનો પ્રયાસ ચાલશે જ નહીં અને એકત્વ એનો એને એ અભિપ્રાયમાં ચાલુ ને ચાલુ રહી જશે. ત્યાં સુધી એ દલીલ આવે છે કે આત્માનો સ્વભાવનો અનુભવ કરનારને પણ પહેલાં તો સ્વભાવનો વિકલ્પ તો આવે જ છે ને, વિકલ્પપૂર્વક નિર્વિકલ્પ અનુભવની વાત આવે છે ટોડરમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં. સુભાષભાઈ તર્ક કર્યો હતો વિકલ્પપૂર્વક નિર્વિકલ્પ આવે છે. એ તો જે અંદરના પુરુષાર્થને અને જ્ઞાનને નથી સમજી શકતો એને સ્થૂળ રાગથી સમજાવે છે કે જુઓ અહીંયા આત્માનો વિકલ્પ છે, અહીંયા નિશ્ચયનો પક્ષ છે એટલે એનો વિકલ્પ છે, નિશ્ચય સ્વરૂપનો વિકલ્પ છે, અને બીજો વિષય અહીંયા વિકલ્પમાં પણ નથી, પણ વિકલ્પ સાધન નથી, રાગ સાધન નથી, જ્ઞાન અને પુરુષાર્થ જ સાધન છે, એ જ ત્યાં સમજવાની જરૂર છે. હા, પણ શું એનું કારણ છે? ભૂલ થવાનું કારણ કે દ્રષ્ટિ વિકલ્પ ઉપર છે એટલે વિકલ્પ સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. કાં તો વિકલ્પ જ કામ કરે છે, દરેક કાર્ય કરીએ એમાં પહેલાં એનો વિકલ્પ આવે છે, જે કામ કરવું હોય એનો પહેલાં વિકલ્પ આવે છે. મંદિર આવવું તું પહેલાં મંદિર આવવાનો વિકલ્પ થયો કે ન થયો? પછી આપણે મંદિર આવ્યા ને, એટલે વિચારમાં જ્ઞાન ને રાગ બે હોવા છતાં રાગની એટલી બધી પ્રધાનતા જીવને છે કે એને જ્ઞાન દેખાતું જ નથી. જ્ઞાનની આમાં પ્રવર્તીશું, જ્ઞાનની મુખ્યતા જ આવતી નથી, એ પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે પર્યાયની મુખ્યતા રહે છે અને એનું એકત્વ પણ રહે છે, એ તૂટતું નથી. તો એને બદલે શું થવું જોઈએ એમ પરંતુ કરીને વાત લીધી છે, એ એનું સમાધાન છે સમસ્યાનું. કે પરંતુ ત્યાં પ્રથમ જ ત્રિકાળી સ્વભાવની મહત્તા આવીને અધિકાય રહેવી જોઈએ, ત્રિકાળી સ્વભાવને ઓળખવો જોઈએ, એની અધિકાય આવવી જોઈએ, એની મહત્તા રહેવી જોઈએ. કે જે સ્વભાવ નિર્વિકલ્પ સ્વરૂપે છે, નિર્વિકલ્પ સ્વભાવની મહત્તા આવવી જોઈએ, એની મુખ્યતા રહેવી જોઈએ, એના બદલે વિકલ્પની મુખ્યતા રહે છે, તે ઉલટું છે. તેને બદલે પર્યાય ઉપર ઉપરોક્ત પ્રકારે વજન રહે છે કે પહેલાં તો વિકલ્પ હોય ને, પહેલાં તો શુભભાવ હોય ને, તેથી પર્યાય બુદ્ધિ મટતી નથી, પરંતુ ઉલટાની પર્યાય બુદ્ધિ વૃદ્ધિગત થઈ જાય છે. અભ્યાસ કરે તત્વજ્ઞાનનો અને પર્યાય બુદ્ધિને દ્રઢ કરી લે, એટલે તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા કરતા મિથ્યાત્મને બળવાન કરે, આવું પણ બને. જો યથાર્થ પ્રકારે અભ્યાસ ન કરવામાં આવે, એક તો તત્વજ્ઞાનનો અભ્યાસ મિથ્યાત્વને ગાળવાનું નિમિત્ત છે, એના બદલે મિથ્યાત્વને દ્રઢ કરવાનું નિમિત્ત થઈ જાય. એને તો જે સાધન દુશ્મનને માનવું છે ને, એ જ અથિયારીને પોતાના ઉપર ઘા કર્યો, એને પોતાનું ખૂન કર્યું, આપઘાત કર્યો, એના જેવું થાય. શસ્ત્ર ખરું, ઉપયોગ કરતા ન આવડે તો પોતાનું શસ્ત્ર પોતાને વાગે. શસ્ત્ર થઈ જાય છે, ખરેખર એમ જ છે. તો એ છે ને, આમાં જે લડાઈમાં જે સૈનિકો જાય છે એને હથિયાર વાપરતા શીખડાવવું પડે છે. જ્યારે એ હથિયાર વાપરતા શીખે છે ત્યારે ઘણીવાર શીખતા શીખતા વાગી જાય છે. ઘણાને વાગે છે કે નથી વાગતો? હે, ફેરવતા ન આવડે તો વાગી જાય. તરવાર ફેરવતા ન આવડે, આમના આમના પોતાના માથાનું રક્ષણ કરવા માટે માથાને ચારે બાજુ ફેરવવી પડે, એમાં ફેરવતા ન આવડે તો માથા ગળા ઉપર આવી જાય, માથા ઉપર આવી જાય. એવું ન થવું જોઈએ, નહીતર એટલું જોખમ છે. એ પ્રકારે પર્યાય ઉપર વજન રહ્યા કરે છે, તેથી પર્યાય બુદ્ધિ મટતી નથી પરંતુ વૃદ્ધિગત થાય છે. પર્યાયના ક્રમનું જ્ઞાન કરવું તે જુદો પ્રકાર છે, અને મારે પહેલા અમુક પર્યાય કરવી જોઈએ તે પર્યાય બુદ્ધિનો વિપર્યાસ, ચોખ્ખો વિપર્યાસ છે. એમ કેવું છે? શું કે કોઈ અશુભમાંથી સીધો શુદ્ધતામાં નથી આવતો, અશુભ પલટીને શુભમાં આવે પછી શુદ્ધતામાં આવે. તો શુદ્ધના શુભ ભાવના પક્ષવાળા શું કહે છે કે બતાવી દો કોઈ સંસારી જીવ અશુભમાં ઊભો હોય એને શુદ્ધતા પ્રાપ્ત થઈ જાય એવું બતાવી દો. એને શુભ કરવું જ પડશે, શુભમાં એને આવવું જ પડશે, ને શુભ કર્યા વિના એને હાલશે જ નહીં, ને પછી જ એ શુદ્ધતા પ્રાપ્ત કરી શકશે. એટલો બધો રસ રેડી દે, જે શુભ ભાવનો પોતાને પક્ષ છે એનો એટલો બધો રસ રેડી દે કે એને પણ શુદ્ધતામાં આવવાનો અવકાશ નથી. ભાઈ ઘડો ઊંધો પીડ્યો હોય એ આડો થઈને હવળો થાય, પણ જેમ ઊંધા ઘડામાં પાણી ન ભરાય એમ આડા ઘડામાં પણ પાણી ન ભરાય. એ તો હવળો થાય પછી જ પાણી ભરીને એનો ઉપયોગ કરી શકાય, પણ આડો તો કરવો પડ્યો ને, આડો તો કરવો પડ્યો ને. આ વાત કરવાની કે સમજવાની પદ્ધતિ નથી, એ એક સહજ ક્રમ છે વસ્તુના પરિણમનમાં. એ ક્રમ છે, એ ક્રમને જાણવું, પર્યાયના ક્રમનું જ્ઞાન કરવું એક વાત છે, અને મારે એમ કરવું છે એ ભાવ બીજી વાત છે. ઊંધી વાત થઈ જાય છે, એ વિપરીત વાત થઈ જાય છે. એવી રીતે દરેક ક્રમમાં લેવું. પૂર્ણતાએ પહોંચવું છે તો પ્રથમ આત્માર્થિતા આવશે ક્રમમાં, સ્વરૂપ સન્મુખતા આવશે, પછી સમ્યક દર્શન થશે, પછી મુનિપણું થશે, પછી શ્રેણી માંડીને કેવળ જ્ઞાન થશે. તો એ બધો ક્રમને જાણવું એક વાત છે, અને ક્રમને વળગવું એ બીજી વાત છે. વળગવું નહીં ક્યાંય, કેમ કે પાયાનો એ સિદ્ધાંત છે કે જેને મિથ્યાત્વનો નાશ કરવો છે એને પર્યાયની એકત્વ બુદ્ધિનો નાશ કરવો છે, અને એ પર્યાયની એકત્વ બુદ્ધિના નાશ કરનારને પર્યાયની મુખ્યતા કોઈ બાને કોઈ કારણે નહીં થવી જોઈએ, તે નહીં જ થવી જોઈએ. આ વાત પાયામાં રાખવાની છે. એટલે અહીંયા એ બધા પ્રકારે એ રીતે લીધા છે કે કેવા કેવા પ્રકારે ભૂલથી પર્યાયનું એકત્વ અને પર્યાયની મુખ્યતા એમને એમ ચાલુ રહી જાય છે. જીવ એમ સમજે છે કે હું તો કંઈક તત્વનો અભ્યાસ કરું છું, તત્વનો અભ્યાસ નથી થતો, મિથ્યાત્વની દ્રઢતા થાય છે. એ ધર્મનો વિષય જ એવો છે કે જો ધર્મને રસ્તે ન ચડે તો અધર્મને તીવ્ર કરી નાખે. તે જ જગ્યાએ જેમ આપણે ટીકા કરીએ છીએ કે ભાઈ ઉપવાસ કરે છે બરાબર, આહારનો માણસ ત્યાગ કરે છે, તો જે માણસ ત્યાગ કરે છે એમાં શું ખોટું કરે છે? આ ઉપલબ્ધ દ્રષ્ટિએ માણસ વિચારે છે કે એણે તો આહારનો પણ ત્યાગ કર્યો, જે શરીર માટે વધુમાં વધુ આવશ્યક છે એનો પણ ત્યાગ. તો કે ભાઈ ત્યાગ મેં કર્યો, એનો ત્યાગ મેં કર્યો એવું જે પર પદાર્થનું કર્તૃત્વ છે એમાં ગ્રહિત મિથ્યાત્વ થઈ ગયું. એ શુભભાવ ધર્મ નહીં હોવા છતાં ધર્મ માયનો ગ્રહિત મિથ્યાત્વ થઈ ગયો. તો ફક્ત ક્રિયાકાંડીને ગ્રહિત મિથ્યાત્વ થાય છે ને તત્વજ્ઞાનના અભ્યાસ કરનારને ગ્રહિત મિથ્યાત્વ ન થાય? એને ફેર પડે તો એને ગ્રહિત મિથ્યાત્વ થાય, ઓલાને ફેર પડે તો એને ગ્રહિત થયું, તારે ભૂલ થાય તો તને ગ્રહિત જ થવાનું છે, બીજું કાંઈ નથી થવાનું. એમ અહીંયા પર્યાયનું જ્ઞાન કરવું એક વાત છે કે પૂર્ણતા એ પર્યાય પ્રાપ્ત થાય, પરિપૂર્ણ શુદ્ધ થાય એ પહેલાં કેવી કેવી દશા આવે જ્ઞાન કરવાનો વિષય છે. અથવા જે ભૂમિકામાં હોય એ ભૂમિકામાં પોતાના અવલોકનથી એને મેળવવાનો વિષય છે. પણ એના ઉપર જરાય વજન દઈને મુખ્યતા નહીં થવી જોઈએ એ વાત સ્પષ્ટ છે, નહીંતર વિપરીતતા આવશે. કૃત્રિમતા અને સહજતા, બળાત્મા શું છે? કૃત્રિમતા છે, કૃત્રિમતા છે. પણ આમાં શું થાય છે, પહેલા તો આમ હોય મિથ્યાત્વનું ખાસ લક્ષણ છે. મિથ્યાત્વ અવસ્થામાં જીવ સંતોષ લીધા વિના રહી શકે નહીં. આપણે આટલું તો કરીએ છીએ, આપણે આટલું તો કરીએ છીએ, આપણે આટલું તો કરીએ છીએ, કોના માટે કરે? તો પોતાના માટે કરે છે એની ગણતરી શું? કોઈ એવી ગણતરી કરી કે હું મારા આમ જીવવા માટે મેં આટલો બધો મારો ખર્ચ કર્યો, રોજ ખાવાનો, કપડાનો, ભણવાનો, વાહનનો, ફલાણો ફલાણો, આટલો ખર્ચ હું મારા જીવવા માટે કરું છું, એમ કોઈ કહીને કોઈને કહેવા જાય? અરે ઘરવાળા માટે ન કહેવાય કે મેં મારા પરિવાર માટે આટલો ખર્ચ કર્યો. ઝઘડો કરે ત્યારે બધું સંભળાવે, પણ અહીંયા ઝઘડો મટાડવો છે, કરવો નથી. અને મહેમાનને ન કહેવાય કે મેં તમને જમાડ્યા, કહેવાય? અપમાન થાય, ફરી જમવા ના આવે. તમે એક વાર કહી દો કે ભાઈ મેં તો તમને બે મહિના પહેલા કેવા સરસ જમાડ્યા, બહુ સારું ભાઈ સાહેબ, હવે હવે ભૂલથી નહીં આવું તમારે ત્યાં. શું કહેશે? હવે ફરી જમવા નહીં આવું, મને શું ખબર તમે આવી ગણતરી કરતા હશો. આ તો જીવ પોતા માટે ગણતરી કરે છે કે મેં તો બે કલાક સ્વાધ્યાય કર્યો, મેં તો આજ પૂજા કરી, મેં તો આજ આટલું દાન દીધું. પોતાના હિત માટે કાર્ય કરવું ને એની ગણતરી કરવી એ સંતુષ્ટપણાનો એક પ્રકાર છે, એ વિપરીત પ્રકાર છે. અને આ પ્રકાર દ્રવ્યલિંગીમાં રહી જાય છે, જે દ્રવ્યલિંગ પર્યંત જાય છે. અગિયાર અંગને નવ પૂર્વ, એક બાજુનો જ્ઞાનનો વિષય, ચારિત્રનો વિષય લઈએ તો પંચમાવ્રત અઠ્યાવીસ મૂળ ગુણની નિરતિ ચાર પાલનની પ્રવૃત્તિ, તેમ છતાંય ત્યાં એનાથી સંતોષ એ વાત ત્યાં ઊભી છે. 155મી ગાથામાં સમયસાળા એ વાત લીધી છે કે આટલું કરે છે છતાં પણ તેનાથી સંતુષ્ટપણાને લીધે માત્ર કર્મચેતનાનો અનુભવ કરે છે, જરા પણ જ્ઞાનચેતનાનો અનુભવ કરતો નથી. 155મા પુણ્ય પાપ અધિકારમાં એ મુદ્દો ઉપસાવ્યો છે અમૃતચંદ્રાચાર્ય દેવે. અહીં તો મુમુક્ષુ એટલું તો કરતો નથી, હજારમાં ભાગે કરતો નથી, છતાંય સંતુષ્ટ થાય છે. ઓલો તો એ ઘણું કરે છે તો એને સંતુષ્ટ થવાનો નિષેધ છે, તો અહીં તો નહીં જેવું કરે છે અને સંતોષ ઘણો પકડે છે. એ પ્રકારે સંતુષ્ટ થવું એ મિથ્યાત્વનું ખાસ લક્ષણ છે. દ્રવ્યલિંગી પણ આવી ભૂલમાં રહી જાય છે. એ મૂળમાં લઈએ, ઘણો વચનામૃતમાં ઘણો સંકેત આવે છે. જેમને અત્યંત સ્થૂળ સંકલેશ પરિણામરૂપ કર્મો નિવૃત્ત થયા છે, એટલે અશુભ ભાવ જેણે નિવૃત્ત કર્યા છે, અને અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામરૂપ કર્મો પ્રવર્તે છે એવા તેવો કોણ? દ્રવ્યલિંગીઓ. સ્થૂળ લક્ષ વાળા હોવાથી એની સ્થૂળતા ગણે છે, પર્યાયમાં એકત્વ થાય છે એને સમજી શકતા નથી. સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી, કર્મકાંડમાં ખૂબ ખૂબ કર્મકાંડ કરે છે. આ રીતે તેઓ પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભ કર્મને જ બંધનું કારણ માનીને વ્રત નિયમ શીલ તપ વગેરે શુભ કર્મો પણ બંધના કારણ હોવા છતાં તેમના બંધના કારણ નહીં જાણતા થકા અને મોક્ષના કારણ તરીકે જાણીને તેને અંગીકાર કરે છે. શું 154 છે, 155 આ બાજુ છે. એમાં છે ઉપર અત્યંત સ્થૂળ વિશુદ્ધ પરિણામ રૂપ કર્મો પ્રવર્તે છે એવા તેઓ તે પ્રકારના કર્મના અનુભવને શુભ ભાવના ઉદયમાં શુભ પ્રકૃતિના ઉદયમાં કર્મના અનુભવને પ્રાપ્તિ માત્રથી જ સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા. આવો શબ્દ વાપરે છે અહીંયા, સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા. પ્રતિપત્તિ માત્ર સંતુષ્ટ ચેત સહ, સંસ્કૃતમાં સંતુષ્ટ શબ્દ છે, એ સંતોષ પણ મિથ્યાત ત્યાં છે, જે સંતોષ થાય છે એ મિથ્યાત છે. વ્રત તપ કરે છે એ મિથ્યાત નથી, 28 મૂળગુણ પાળે છે, પંચ મહાવ્રત પાળે છે એ કોઈ મિથ્યાત નથી, શુભ ભાવ પોતે મિથ્યાત નથી. શુભ ભાવમાં હુંપણું થાય છે, સંતુષ્ટપણું થાય છે એ મિથ્યાત છે, એકત્વ થાય છે મિથ્યા છે. એટલે એ ભૂલ તો દીક્ષા લઈને જીવ કરે છે, પહેલાથી જે ભૂલ નથી મટાડી એ પછી ભૂલ મટાડ્યા વગર આગળ આગળ જાય છે એ બીજી દિશામાં જાય છે, ભલે દીક્ષા લેવા પર્યંત ચાલ્યો જતો હોય તો ખોટી દિશામાં જાય છે. દ્રવ્યલિંગી પણ આવી ભૂલમાં રહેજાય છે ચારિત્ર અને જ્ઞાનના ક્ષોભસમ વિશેષને લીધે, સંતોષ પકડાય છે એને, એમ થાય છે કે જ્ઞાન પણ મારે ઘણું છે અને ચારિત્ર પણ મારે ઘણું છે, અથવા એને ઠીક પણ રહે છે કે મેં ઠીક કર્યું, આટલે હદ સુધી હું આગળ વધ્યો એ મેં ઠીક કર્યું. અને ત્યાં ખરેખર તે જીવને આત્મિક સુખની જરૂરત લાગતી નથી. જો આ એક બીજો મુદ્દો અહીંયા ઉપસાવ્યો છે કે ખરેખર એને આત્મશાંતિ પ્રાપ્ત નથી થઈ, પણ મેં જેટલું કર્યું એ ઠીક કર્યું છે, ત્યાર સુધી જે કર્યું એ બધું મેં ઠીક કર્યું ને અહીં સુધી હું પહોંચી ગયો, એમાં આત્મિક સુખ વગર એને ઠીક પણ માન્યું છે. તો એ એમ સૂચવે છે કે એને ખરેખર આત્મિક સુખ શાંતિની જરૂરત નથી. જેને આત્મશાંતિની જરૂરત હોય એને એ શાંતિ ન મળે ત્યાં સુધી જેમ તરસથી પાણી ન મળે અને તૃષા વધતી જાય એવી સ્થિતિ આવે, એના બદલે એને એમ લાગે છે કે ના ના મેં ઠીક કર્યું, આટલો તો આગળ વધ્યો હું ઠીક કર્યું, મેં આટલો તો આગળ વધ્યો ઠીક થયો એટલું. તો એને આત્મિક શાંતિની જરૂર નથી અને આત્માના સુખની એને જરૂર લાગી નથી. જેની જરૂર ન લાગે એની જીવ ઉપેક્ષા કરે છે, જેની જરૂર ન લાગે એની ઉપેક્ષા કરી જાય છે. એટલે જે શુદ્ધ પર્યાયમાં શાંતિને સુખ મળવાનું છે એની એને ઉપેક્ષા છે. આત્મશાંતિ જોઈએ છીએ એમ એને વિકલ્પમાં છે, વિચારમાં છે, પણ તપાસમાં નથી. જો તપાસે તો એને એમ લાગે પણ મારે જે જોઈએ છીએ એ તો નથી. દુકાને જઈને વેપાર કર્યો પણ નફો નુકસાન ન તપાસે તો એને વેપાર કર્યો કહેવાય કે ન કહેવાય, એના જેવી વાત થઈ ગઈ. એને તપાસવું જોઈએ. આ તપાસ છે ત્યાંથી લાઈન જુદી પડે છે. જે જીવ તપાસ પોતાના પરિણામોમાં નથી રાખતો એ ઉગે ઉગે ક્યાં ચાલે છે એને જ ખબર નથી કે હું ક્યાં આવેલો છું. એને તો એમ છે કે હું કરું છું બધું ઠીક જ છે. તપાસ કરે છે એને ખબર પડે છે કે અરે મારે પૂર્ણતાનો જે ધ્યેય છે એની પાસે આ કાંઈ નથી, હજી કાંઈ નથી. મુનિ થશે તો એમ કહે છે કે આ ધીમી ધારે અમૃત આવે છે, મને આ પોસાતો નથી. અને વાત એવી છે વ્યવહારમાં પ્રેક્ટિકલ થાય છે કે જ્યાં જેટલો પોતાનો અધિકાર હોય એ અધિકાર ઉપર કોઈ જરા પણ તરાપ મારે કોઈ પસંદ નહીં કરે. એટલું એ જતું કરી શકે, અને જતું કરે એ બીજી વાત છે કે જતું કરી શકે છે એમાં એને વાંધો નથી આવતો, અને જતું કરે તો એની ઉદારતા છે. પણ કોઈ એવી રીતે તૈયાર નથી કે તમે મારા થોડા પણ અધિકાર ઉપર તમારો અધિકાર રાખો, એના માટે કોઈ તૈયાર નથી થતું. આ તો જગતની અંદર ખુલ્લો વ્યવહાર છે કે નહીં? શા માટે થોડી જમીન માટે કજિયો થાય છે કે ભાઈ તમારો ત્યાં અધિકાર નહોતો ને તમે ત્યાં કર્યું? વાત શું છે, જમીનનો પ્રશ્ન નથી ખરેખર, અધિકારનો જ પ્રશ્ન છે એની અંદર. એમ આ જીવનો અંદરમાં પરિપૂર્ણ અમૃત કુંભાતમાં છે, એનો પૂરો એનો ઉપભોગ કરવાનો આ જીવનો અધિકાર છે. અંદર જે પરિપૂર્ણ આનંદ અમૃત ભરેલું છે પરમાનંદ, એનો પૂરેપૂરો ભોગવટો પૂર્ણ પરમાનંદને ભોગવવાનો આ જીવનો અધિકાર છે. તો જ્યાં સુધી એમાંથી અધૂરું આવે એને પોસાય નહીં. મારો અધિકાર તો પૂર્ણ ભોગવવાનો, હું અધૂરું શું કરવા લઉં, શા માટે લઉં? પણ જે અધૂરોમાં સંતોષાણો એને અધૂરું હાથમાં નથી રહેતું, એને તો બધું ઢોળાઈ જાય છે. એટલે પર્યાયમાં જે સંતોષાણો એને તો અશાંતિ જ છે, એને તો શાંતિ હોતી નથી, શાંતિ થતી નથી. છતાં અશાંતિમાં સંતોષાણો એને તો એનો પોતાનો અધિકારની સમજ નથી, એટલે એનું અજ્ઞાન છે અને એને એ વસ્તુની પ્રાપ્તિ કદી થતી નથી, એ પરિસ્થિતિમાં આવી જાય છે. એટલે ચારિત્ર અને જ્ઞાનના બાહ્ય ક્ષયોપશમમાં ઠીકપણું રહે છે ત્યાં ખરેખર તે જીવને આત્મિક સુખની જરૂરત લાગતી નથી, અથવા લાગી નથી એટલે ઠીકપણું છે, નહીતર તો એને અઠીકપણું લાગે. અથવા સ્વરૂપ પ્રાપ્તિનો અભાવ હોવા છતાં અસંતોષ ઉત્પન્ન થતો નથી, જરૂરત લાગતી નથી અથવા અસંતોષ એને ઉત્પન્ન થતો નથી કે મને સ્વરૂપની પ્રાપ્તિ નથી એનું શું, મારા આનંદ અમૃતની પ્રાપ્તિ નથી એનું શું, એનો જે અસંતોષ હોવો જોઈએ એ અસંતોષ એને લાગતો નથી. બસ અહીંથી લાઈન જુદી પડે છે મુમુક્ષુતામાં પણ. જે મુમુક્ષુને યોગ્ય પ્રવૃત્તિ કરે તત્વજ્ઞાન આદિની જે કાંઈ, એમાં જેને સંતોષ થાય એની વિપરીત લાઈન છે, એની ચોખ્ખે ચોખ્ખી વિપરીત લાઈન છે. અને જે એમ કરતા છતાં પણ સ્વરૂપ પ્રાપ્તિના અભાવને લઈને પોતાને અસંતુષ્ટ પરિસ્થિતિમાં છે, અને જ્યાં સુધી સ્વરૂપ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એને એ અસંતોષ મટે નહીં એવી એની પરિસ્થિતિ હોવી જોઈએ. એવી પરિસ્થિતિ જો મુમુક્ષુતામાં ન હોય તો એ સંતુષ્ટપણામાં આવી જાય છે, અને અસંતુષ્ટપણે હોય તો જરૂર એ પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી એનો પ્રયત્ન ચાલુ રાખીને રાખશે અને પ્રાપ્તિ કરશે, એને પ્રાપ્તિ થશે. એમ અહીંથી જ લાઈન જુદી પડે છે, નીચેથી જ લાઈન જુદી પડી જાય છે. એટલે કયા રસ્તે પોતે ચાલે છે એ મેળવી લઈએ કે સ્વરૂપ પ્રાપ્તિ નથી છતાં આપણને વાંધો નથી, ખાઈએ છીએ, પીએ છીએ, લહેર કરીએ છીએ, ઊંઘીએ છીએ, કાંઈ વાંધો નથી, બરાબર જીવીએ છીએ આપણું જીવન આપણે, તો એને તો અસંતુષ્ટપણું છે નહીં, એને પ્રાપ્તિ થવાનો કોઈ અવસર નથી. એ પ્રકારના પરિણામમાં જેને અંદરમાં અસંતુષ્ટપણું છે એને જેમ જેમ સમય જશે એમ ચટપટી ઉપડશે, હજી નથી થતું, તો એ પ્રાપ્તિના પ્રયત્નમાં બરાબર જોડાશે, નહીતર નહીં જોડાય. એમ પહેલેથી જ લાઈન ફેર થઈ જાય છે. એ પ્રયાસ છે. સદભાવ તો ચારિત્ર ગુણની પર્યાય છે અને પ્રયાસ પુરુષાર્થ ગુણની પર્યાય છે. શુભાશુભ તો ચારિત્ર ગુણની પર્યાયમાં જાય છે. એ કાળે શુભભાવ રહે છે, અશુભભાવ નથી થતા એ બીજી વાત છે, પણ પુરુષાર્થ છે એ પ્રયાસ છે, એ પ્રયાસ છે. પછી એના સમકાળે શુભભાવ હોય છે ને અશુભભાવ નથી હોતા એ બીજી વાત છે, પણ ખરેખર પ્રયત્નમાં આવવું જોઈએ, પ્રયત્ન ચાલવો જોઈએ. એટલે સ્વરૂપ પ્રાપ્તિનો અભાવ હોવા છતાં અસંતોષ ઉત્પન્ન થતો નથી, પરંતુ ચારિત્રમાં અધિક મંદ કષાય થતાં, કષાયની અધિક મંદતા થતાં, પૂર્વની તીવ્ર કષાયની અપેક્ષાએ ઠીકપણાની ગણતરી થઈ જાય થાય છે અને સંતોષનો જ તે પ્રકાર છે જે પર્યાયના એકત્વને દ્રઢ કરે છે. એટલે ક્યાં એને જોયું? નીચે જોયું. કાં તો બીજાને બીજે બીજો નીચેના પરિણામમાં ઊભો છે એની સામે જોશે, અને કાં તો પોતાના નીચેના પરિણામને જોશે કે હું ક્યાં અત્યારે તીવ્ર કષાયમાં છું, અથવા હું ક્યાં તીવ્ર કષાય કરું છું, તીવ્ર કષાય પહેલાં આવી રીતે થતો હતો, હવે નથી થતો. શું ગણે છે? આપણે અંદર અંદર ઘણી વાર ચર્ચા થાય છે એકબીજાને કે જુઓ ભાઈ આવો પ્રસંગ ઉત્પન્ન થયો, આવો ઉદય આવ્યો, સારું થયું કે આટલું તત્વજ્ઞાન ગુરુદેવની કૃપાથી સમજવા મળ્યું એટલે શાંતિ રહી, નહીંતર કેટલું બધું દુઃખ થયું હોત, કેટલી બધી આકુલતા થઈ હોત. માટે તત્વજ્ઞાનનો જ્ઞાનનો આટલો લાભ મળ્યો આપણને, ખબર નથી પડતી કે આમાં ભૂલ શું થાય છે. કષાયની મંદતામાં ઠીકપણું રાખ્યું એને, જ્ઞાનનો ખરેખર લાભ થયો જ નથી. અને જ્ઞાનનો લાભ થાય તો આવું સંતુષ્ટપણું આવે નહીં. પણ જે કષાયની મંદતા ઉપર વજન ન જવું જોઈએ, એ વજન ચાલ્યું જાય છે, એ સંતોષ થઈ જાય છે, એટલે એનું એકત્વ તૂટવાનો અવસર આવતો નથી, એકત્વ દ્રઢ થવાનો અવસર આવે છે. આવી પરિસ્થિતિ અંદર ઊભી થાય છે. પણ એવી રીતે મેળવવા કરતા નિરોગ નથી થયો એનો અસંતોષ રાખવો શું ખોટો છે? 4 ડિગ્રીનો 99 થયો, અને તબીબી વિજ્ઞાનમાં પણ ડાક્ટર કહે છે કે એક્યુટ પોઝિશનમાંથી એને નીચે લાવવો એ હેલો છે, એક ઇન્જેક્શન મારીને નીચે લાવી દે, પણ પછી જે પરિસ્થિતિ હોય છે એ છોડાવવી મુશ્કેલ છે. અઘરી વાત એ છે, 105 માંથી 100 કરવું અઘરું નથી, 99 માંથી 98.5 કરવો ને એમાં ડાક્ટરનો પરસેવો ઉતરી જાય એવી વાત છે. અઘરી વાત એ છે. તો અઘરી વાતને તો ગણે નહીં, હેલી વાતને એમ કે હા મેં તો ગઢ જીત્યો, એના જેવી વાત છે. એ ખોટો સંતોષ લેવાની વૃત્તિ છે. બહુ મોટી ભૂલ છે. સામાન્ય રીતે શું છે મનુષ્યમાં કે અત્યારના કાળમાં, અત્યારનો જે દેશકાળ છે એમાં ગર્ભ શ્રીમંત કોક જ માણસ હોય છે, 2-5 હાથપેટીથી શ્રીમંતાઈ ચાલી આવતી હોય એવું તો લગભગ નહીવત છે. સામાન્ય માણસને તો એની જિંદગીમાં ઊભા થવામાં કસરત કરેલી હોય છે, શું અને પરિશ્રમ કરીને આયુષ્યની ઉત્તર અવસ્થામાં થોડીક શાંતિ હોય છે, 2 પૈસા હોય છે, કાં દીકરા કમાતા થઈ ગયા હોય, કાં પોતાને 2 પૈસા ભેગા થઈ ગયા હોય તો નિવૃત્તિ હોય છે. એટલે નજર જાય છે નીચે એની, કે આપણે અત્યાર સુધી તો વેપાર ધંધો કર્યો અને ઘણા પરિણામ બગાડ્યા છે, કેમ કે ત્યાં તો શુભનું નામ નથી, દુકાને જાવ તો અશુભના જ પોટલા છે, એ તો શું ભલે પ્રમાણિકતાથી કરતા હોય તો એ શુભ નથી, એમાં કેવળ અશુભ છે. હવે અત્યારે એ પ્રકારનું મને પ્રવૃત્તિ નથી, માટે એટલું તો મેં છોડ્યું અને અત્યારે નિવૃત્તિમાં એટલું સુખ તો કરું છું, અથવા હું હવે તો તત્વચિંતન સિવાય કાંઈ કરતો નથી, પહેલાં તો એ એવા બધા ઉદય હતા કે કાંઈ એમ કશ રહેવું નહોતું, એવો ટાઈમ નહોતો, એવું કંઈ સમજણ નહોતી, બધું એમને માયલું ગયું. ઠીક છે, એ જીવન વ્યું ગયું. હવે પણ હવે તો તત્વજ્ઞાનની લાઈને ચડી ગયા. આ આપણા લોકોમાં જે આ પ્રકારે સંતોષ વર્તે છે, એ સંતોષ નુકસાનનું કારણ છે, એ નવું નુકસાન ઊભું કરે છે. એ અશુભ સંબંધીનું નથી, પણ મિથ્યાત્વ જે અશુભનો બાપ છે એનું નુકસાન છે. એ ભૂલ કરવા જેવી નથી. એક ગાંઠ મારી દેવી, કોઈ પરિણામમાં સંતોષ લેવાનો પ્રશ્ન જ નથી. જ્યાં સુધી પૂર્ણ પદની પ્રાપ્તિ ન થાય, કોઈ પરિણામમાં સંતોષ લેવાનો પ્રકાર થવો જ ન જોઈએ ને આવવો જ ન જોઈએ. આટલી તો ઓઘે પણ સમજણ આવી જવી જોઈએ. પછી તપાસીને નક્કી કરે કે જે છે એ અનંતમય ભાગે છે. બારમા ગુણ સ્થાનનું 14 પૂર્વનું જ્ઞાન ગણધરદેવને હોય તો પણ, જેનું સામર્થ્ય અંતર્મૂર્તમાં 14 પૂર્વની રચના કરવાનું છે, એટલું શ્રુત જ્ઞાનનું સામર્થ્ય છે. શ્રુતના દરિયા ઉછળ્યા છે ખરેખર એમને, તો પણ કેવળ જ્ઞાન પાસે અનંતમાં ભાગે છે. 13મા ગુણ સ્થાન ને 12મા ગુણ સ્થાન વચ્ચે જ્ઞાનનો રેશિયો પ્રોપોર્શન કેટલો, એ અનંતમાં ભાગે. ગણિતનો ન કામ આવે, અનંતમાં ભાગે છે. એટલું કેવળ જ્ઞાનનું ઉત્કૃષ્ટપણું છે. હવે કયા જ્ઞાનમાં સંતોષ પકડવો છે? ખાબુચિયામાં પીડ્યા ડેટકા જેવું છે. ખાબુચિયાના ડેટકા એ સમુદ્ર જોયો નથી એટલે એમ કે છે, ઓહો મારા ખાબુચિયામાં કાંઈ પાણી છે, માંડ માંડ એક છલંગ મારું ત્યારે સામે કાંઠે જાઉં છું. પણ બહુ મોટી છલંગ મારું ત્યારે, હો નહીં તો સામે કાંઠે ન જઈ શકાય, એટલું બધું પાણી છે અંદર. દરિયો જોયો નથી એટલે થોડા જ્ઞાનની અંદર એને એમ થાય છે, ઓહો મારે તો બહુ જ્ઞાન છે, મારે તો ઘણું જ્ઞાન મારા ભાઈ. અનંતમાં ભાગે 12મા ગુણ સ્થાને 14 પૂર્વનું જ્ઞાન અનંતમાં ભાગે છે. એમ એ આખી અનંતતા, અનંત ચતુષ્ટયની અનંતતા એટલી છે. કોઈ છદમસ્ત જીવ સમ્યક માર્ગમાં આવે એ સંતુષ્ટ પકડતો નથી. એને જ્ઞાન થઈ જાય છે 4થા ગુણ સ્થાને પોતાના અનંત સામર્થ્યને, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, બધું જ્ઞાન થઈ જાય છે. એટલે ન તો પુરુષાર્થનો સંતોષપણું લે, ન તો જ્ઞાનનું સંતુષ્ટપણું લે, કોઈ વાતનું સંતુષ્ટપણું ન લે, તો જ એની લાઈન સમ્યક છે. નહીતર એને અનંતુ જોયું નથી, ખાબું છે એના ડેટકા જેવું થઈ જાય. પછી જ્ઞાનીઓ કેમ વાદ વિવાદ કરતા નથી અને અજ્ઞાનીઓમાં જ વાદ વિવાદ થાય છે? કેમ કે જ્ઞાની સમજે છે કે વાદ વિવાદ ક્યાં કરું, મારું જ્ઞાન અનંતમાં ભાગે છે, કોની હારે વાદ વિવાદ કરું? પોતાના જ્ઞાનનું અહંપણું નથી એટલે આગ્રહ નથી આવતો. પેલાને થોડામાં આગ્રહ આવી ગયો છે કે નહીં આમ જ આમ 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 નહીં આમ હું સાચો ને તું ખોટો થઈ રહ્યો. એ રીતે આખી પરિસ્થિતિ જ જુદી હોય છે. એટલે એને તો પોતે પોતાના પૂર્ણ પદ પ્રત્યે જવા માટે જ એક પ્રયત્નની દિશા એના હાથમાં છે. એટલે આડે અવળે જવાનો એને સમય નથી, એને શક્તિ આડે અવળે જવામાં ખોવી નથી. એ પરિસ્થિતિમાં આવે છે. અથવા સ્વરૂપ પ્રાપ્તિનો અભાવ હોવા છતાં સંતોષ ઉત્પન્ન થતો નથી, અસંતોષ ઉત્પન્ન થતો નથી, પરંતુ ચારિત્રમાં અધિક કષાય મંદ થતાં પૂર્વની તીવ્ર કષાયની અપેક્ષાએ મીંડવીને ઠીકપણાની ગણતરી કરે છે અને સંતોષ પકડી લે છે કે ચાલો પહેલાં આવો કષાય તીવ્ર થતો હતો, હવે મને એવો કષાય તીવ્ર થતો નથી. એ પર્યાયના એકત્વને દ્રઢ કરે છે, પર્યાય બુદ્ધિને દ્રઢ કરે છે, એ મિથ્યાત્વને દ્રઢ કરે છે. એ સાચે રસ્તે આ ચાલતો નથી. ભલે અત્યારે કષાય મંદ રહેતો છે, પણ એ કષાય તીવ્ર થતાં વાર લાગશે નહીં. અથવા એ કષાય મંદ થયો છે તો પણ એ રૂંધાયેલો કષાય છે. એટલે વચનામૃતની ભાષામાં લઈએ તો એ રૂંધાયેલો કષાય છે, એ વળી પાછો જ્વાળામુખીની જેમ ફાટી નીકળશે. નહીં, આમાં શું છે કે અગ્રહિતપણે પણ થાય છે અને બુદ્ધિપૂર્વક થાય છે ત્યારે ગ્રહિતપણે થાય છે. બુદ્ધિપૂર્વક સાધન માની લે છે ત્યારે ગ્રહિત થઈ જાય છે, ભૂલથી રહી જાય છે ત્યારે અગ્રહિત થઈ જાય છે. તો અત્યારે એને ગ્રહિત થઈ જાય છે, જ્યારે બુદ્ધિપૂર્વક એને એમ માને છે કે હું આગળ વધ્યો છું, મેં કંઈક કામ કર્યું છે, મને કંઈક પ્રાપ્તિ થઈ ગઈ છે, ત્યારે આટલી આટલી શાંતિ રહે છે, નહીંતર તો મેં અશાંતિ કરી જ હોત. એવી રીતે બુદ્ધિપૂર્વક એને લાભ માન્યો, લાભ નથી એને લાભ માન્યો તો ત્યાં ગ્રહિત થઈ ગયું. ભલે સૂક્ષ્મ ગ્રહિત છે પણ જાતફેર થઈ જાય છે. આમ મિથ્યાત્વ અવસ્થામાં હાલતા ને ચાલતા ગ્રહિતમાં આવી જાય એવી પરિસ્થિતિ છે. એટલે દર્શન મોહના વિષય ઉપર જીવને ઘણી જાગૃતિ આવવી જોઈએ, તો જ ભૂલ ન કરે, નહીતર ક્યાં ભૂલ કરે એને પોતાને ખબર ન પડે. કોઈ જીવને મુમુક્ષુતાની જ વાત છે, સ્વાધ્યાયના નિમિત્તે જ્ઞાનનો ક્ષોભ સંવધે છે, એ સ્વાભાવિક વાત છે. જેમ જેમ સ્વાધ્યાય કરે, શું કેમ છોકરો ભણતો જાય, પહેલીમાંથી બીજીમાં આવે, પાંચમીમાં આવે, દસમીમાં આવે, એનો ક્ષોભ સંવધતો જ જાય. જે સ્કૂલનો અભ્યાસ છે એ નિમિત્ત છે એની અંદર, એમ સ્વાધ્યાયમાં પણ શાસ્ત્રોનો અભ્યાસ નિમિત્ત છે, જીવને ક્ષોભ સંજ્ઞાન વધતું જાય. ત્યાં ધારણા જ્ઞાનમાં રસ આવવાને લીધે આ આ તકલીફ છે. એને ધારણા જ્ઞાનમાં રસ આવે, જેમ જેમ ધારણા વધતી જાય એને એ સંબંધીનો રસ વધતો જાય. અબુદ્ધિપૂર્વક પણ આ કામ થતું જાય છે. આ જરા સૂક્ષ્મતાથી અંતર અવલોકન કરીને તપાસવાનો વિષય છે કે જેમ જેમ તત્વજ્ઞાનનો અભ્યાસ વધે છે એ સંબંધીનો ક્ષોભસમને ધારણા વધે છે, કંઈક એનો રસ નથી વધતો. આ જરાક જાગૃતિમાં રહીને તપાસવાનો વિષય છે, નહીતર ક્યારે કેટલી ઊંધી તૈયારી કરી લીધી પોતાને ખબર જ ન હોય એવી રીતે રસ એનો વધતો જ જાય. આમ જ થાય, બીજું થાય નહીં. અવલોકનમાં ન આવે અને આ બધા ઊંધા રસ્તા આવતા વાર લાગતી નથી, સહેજે સહેજે પોતાને અજાણપણે પણ એ સ્થિતિ થઈ જાય છે. ત્યાં ધારણા જ્ઞાનમાં રસ આવવાને લીધે અથવા ન્યાય આદિ સમજાયાને લીધે, નવા નવા ન્યાય સમજાણા હોય એને બહુ સરસ ન્યાય સમજાણો, અને એ જે ઉઘાડાયો એનો એ વખતે રસ રેડાઈ જાય, બહુ સરસ ન્યાય સમજાણો. આ ન્યાય અત્યાર સુધી ખ્યાલમાં નહોતો, બહુ સરસ ન્યાય છે એનો, જે ઉઘાડ થયો એ ઉઘાડનો એને એ વખતે રસ રેડાય છે, રસ ઉત્પન્ન થઈ જાય છે ને ખબર પડતી નથી કે આમાં ગડબડ શું થઈ ગઈ અંદરમાં. તત્વદ્રષ્ટિએ અધ્યાત્મની દ્રષ્ટિએ આમાં મારામાં શું ગડબડ ઊભી થઈ ગઈ એનો ખ્યાલ આવવો બહુ મુશ્કેલ છે. મહિમા યથાર્થ પ્રકારે આવે છે કે મહિમા અયથાર્થ પ્રકારે આવે છે, એટલી વાત છે. પણ સફળતામાં શું હોય, એક થોડું જ્ઞાન ઉઘડીને ન્યાય સમજાણો, એમાં કઈ મોટી સફળતા હતી? શું દુનિયામાં શું થાય છે ભાઈ, કે એક માણસ સાધારણ હોય અને 10,000 થાય ત્યારે એને એમ થાય છે કે હા કમાઈ ગયા હું, આપણે કાંઈ નહોતું આપણી પાસે, પણ તરત એની નજર લાખો પર જાય છે, લોકો લાખોપતિ છે, આપણી પાસે તો 10મો ભાગ જ છે. પછી તો એવી સ્થિતિ થઈ જાય છે, એ નજર કેળવાઈ ગયા પછી કે લખપતિ થયા છે, બીજા 5-10 લાખ વાળા ઉપર નજર જાય છે, અને 5-10 લાખ થયા પછી કરોડપતિ ઉપર નજર વધી જાય છે, અને કરોડપતિ થયા પછી પણ ઉપરવાળા ઉપર જ નજર રહે છે. પરિણામે એ દોડ છૂટતી નથી. આ વખતે 2-4 કરોડપતિઓ હારે મુંબઈમાં એવી ચર્ચા થઈ કે સાલું ગમે તેમ હોય, ગમે એટલા પૈસા થઈ જાય છે પૈસાવાળા માણસો, પણ ઇન્ફિરિયોરિટી ઓફ કોમ્પ્લેક્સ ઉભો રહી જાય છે. આ રીતની ચર્ચા થઈ, આને આની પાસે ઘણા છે, આપણા કરતાં તો આની પાસે ઘણા છે, આપણા કરતાં તો આની પાસે ઘણા છે, ઘણા દેખાય છે. અને પછી ટાટા બિરલાથી માંડીને એટલા બધા માણસો એને દેખાય છે કે ઓ બજાજ તો આમ છે, ફલાણો તો આમ છે, ના તો આમ છે, ના આમ છે, ના એને એટલું બધું લઘુપણું પોતાનું સમજાય છે. ઓહો, આવડી મોટી મુંબઈમાં અને આવડા મોટા દેશમાં તો આપણે ઘણું બાકી છે, આપણે તો સૌથી આગળ નીકળી જવું જોઈએ એવી દોડ એને નસો ચડી જાય છે. એ દોડમાંથી પાછો વળી શકતો નથી ને એમને એમ આયુષ પૂરું થઈ જાય, જાય અધોગતિમાં નરકની ગોદમાં ગયો જાય. આ પરિસ્થિતિ થાય છે. અહીંયા એમ નથી કરતો, અહીંયા કેવળીઓની સામે જોતો નથી, મુનિઓની સામે જોતો નથી. અહીં તો જરાક ન્યાય સમજાય તેને એમ થાય, હા ચાલો આ બહુ સરસ, આપણને ઘણાને આની એની ખબર નથી, લ્યો આપણને ખબર પડી ગઈ, ઘણાને આ જાણતા નથી, આપણે જાણીએ છીએ. ગડબડ છે મોટી. એટલે બધા પડખા લીધા છે, ધારણામાં રસ આવે અથવા ન્યાયાદી સમજાય અને એને લઈને થતી પ્રસન્નતામાં અટકવાને લીધે, જો અટકવાને લીધે અથવા પૂર્વના અસમાધાન રૂપ સમજથી થતી આકુળતા થવાથી, સમાધાન થવાથી આકુળતા મંદ થવાને લીધે તેને જ્ઞાનનું ફળ જાણીને અટકી જાય છે. થોડું ચર્ચા કરવા જેવો વિષય છે. મુમુક્ષુ જીવે પોતાના સમજવા માટે, અવલોકન કરવા માટે આ વિચારવા જેવો વિષય છે, કે નહીંતર આપણે ક્યાં ભૂલ થઈ જાય છે. પછી ભૂલની શરૂઆત થાય છે, તે જાય ગાડી ઊંધે પાટે, પછી બધી મોટી ગડબડો અહીંથી ઊભી થાય છે. પહેલાં અંદર આવી નાની ગડબડ શરૂ થઈ જાય છે, રોગ પહેલાં અંદર જન્મ લઈ લે છે, પછી મોઢું બહાર કાઢે ત્યારે ખબર પડે છે, ઘરે આ તો મોટો જબરજસ્ત રોગ થઈ ગયો. એના જેવું છે.
રવિવાર છે.